એ પોતાનું ત્રિકાળી સ્વરૂપ રાગ રહિત છે એમ જો શ્રદ્ધા જ્ઞાન કરે તો અંશે વિતરાગતા પ્રગટ થાય ને પછી સ્થિરતા વત્તા પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય. તે ન્યાયે પરોક્ષ જ્ઞાન આત્માનો સ્વભાવ હોય તો કદી પરોક્ષ રહિત થઈ શકે નહીં. કારણ કે જે ચીજ પોતાની કાયમની હોય તે તેનાથી કદી જુદી પડી શકે નહીં. પણ પરોક્ષ જ્ઞાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરીને અનેક જીવો સર્વજ્ઞ થઈ ગયા છે માટે પરોક્ષ જ્ઞાન તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી એમ નક્કી થાય છે. માટે ઉપર કહ્યા તે પાંચ લિંગથી આત્મા જણાય તેવો નથી. તો આત્મા કેવો છે? આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. વર્તમાનમાં પરોક્ષ જ્ઞાન હોવા છતાં પ્રત્યક્ષ જ્ઞાતા મારો સ્વભાવ છે એમ શ્રદ્ધા જ્ઞાન કરે તો પોતામાં અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય ને વિશેષ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરે. ક્રિયાનું સ્વરૂપ પ્રશ્ન. આટલું સમજ્યા પછી ઔષધ પ્રતિક્રમણ વગેરેની ક્રિયા કરવી તો ખરી ને? પ્રશ્ન એમ થાય છે કે આટલું સમજ્યા પછી ઔષધ ઉપવાસ પ્રતિક્રમણ સામાયક પ્રત્યાખ્યાન વગેરે વગેરે જે વ્યવહારિક ક્રિયાઓ છે એ કરવી કે નહીં? કરવી તો ખરી ને? ક્રિયા કરવી તો ખરી ને? એવું વજન આવ્યું છે. ઉત્તર. ભાઈ, શરીરની ક્રિયા તો આત્મા કદી કરી શકતો નથી. ભક્તિ વગેરેનો શુભ ભાવ તે પુણ્ય આશ્રવ છે, તે વિકારી ક્રિયા છે, વિભાવ ભાવ છે, જે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. તે સ્વભાવને કેવી રીતે મદદ કરે? તને એમ થાય છે કે હું સમજ્યા પછી આ ક્રિયા કરું તો મને મદદગાર થાય ક્રિયા, એમ તને મનમાં છે ને? એટલે તારો પ્રશ્ન આવ્યો છે. ન જ કરે મદદ. અશુભથી બચવા માટે શુભ ભાવ આવે તે જુદી વાત છે, પણ તેનાથી ધર્મ માનવો અથવા ધર્મમાં મદદગાર થશે તે માનવું મિથ્યા છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા દ્રષ્ટા છે એવા પ્રથમ શ્રદ્ધા જ્ઞાન કરતા તે પ્રથમ ધાર્મિક ક્રિયા છે ને પછી તેમાં એકાગ્રતા કરી પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટ કરવું તે મોક્ષની ક્રિયા છે. બોલો. એને ઉત્તર એવો આપ્યો કે ભાઈ ઓલે કે કરવું ખરું કે નહીં? ગુરુદેવ એમ કહ્યું કે ભાઈ શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયા પછી પાપથી બચવા પુણ્યના ભાવ સાધકને હોય ખરો, આવે ખરો, પણ જો એને એમ જવાબ ના આપ્યો કે સમજણ શ્રદ્ધા થયા પછી આ કરવા જેવું છે એમ નહીં, આવે આવે અને કરે એમાં કેટલો ફેર? કરતા બુદ્ધિ થઈ જાય છે એમાં. ઓલો એનો જાણનાર થવા યોગ થાય, પોતાની સ્થિતિ જાણે છે કે હજી ચારિત્રની ઉગ્ર અવસ્થા નથી એટલે પાપના પરિણામ પણ આવે અને પાપથી બચવાના પુણ્ય સ્વાધ્યાય ભક્તિ જાત્રા વગેરે આવે દયાદાન પણ આવે છે. એને હું કરવા જેવા છું ને એને કરું છું એમ દ્રષ્ટિમાં નથી, શ્રદ્ધામાં નથી. આવ્યા છે, આવે છે, આવે છે, ઠરાતું નથી સ્વરૂપમાં અને એનો સ્વકાળ છે, પાછું એનો સ્વકાળ છે એટલે આવે એને જાણું છું બસ. એટલે જાણવા પણ જ પરિણમે છે, કરવા પણાની બુદ્ધિ છૂટી જાય છે, ક્રિયા રહી જાય છે, ક્રિયા રહી જાય છે, રોટલી થાય છે, કરતા પણ નીકળ્યું. બસ 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 અરુણભાઈ તમે બરાબર પકડ્યું, ક્રિયા રહી જાય છે. સોમવારે મિથ્યા દ્રષ્ટિ હતો, દુકાને જતો હતો, મંગળવારે સવારે સમ્યક દર્શન થયું, જ્ઞાતા થઈ ગયો શ્રદ્ધા જ્ઞાનમાં, દુકાને તો જાય છે, ક્રિયા તો થાય છે. સોમવારે ક્રિયા થતી હતી ત્યારે એમ થતું હતું હું કરતા છું, મંગળવારે ક્રિયા તો એવી ને એવી થઈ પણ હું કરતા નથી, જાણનાર છું ક્રિયા થાય એનું. બસ આખી દ્રષ્ટિ ફરી જાય છે, આખી દ્રષ્ટિ કરતા પોળાની બુદ્ધિ જાય છે, બસ ક્રિયા રહી જાય છે. પાપના પરિણામ આવે, પુણ્યના ખાવું પીવું કમાવું રળવું પાપના પરિણામ છે, સ્વાધ્યાય પૂજા ભક્તિ ઇત્યાદિ પુણ્યના પરિણામ, એ તો આવે. કેમ કે એ પુણ્ય પાપની ક્રિયાનો અભાવ નથી થતો, પણ ક્રિયાનો હું કરનાર છું એવી કરતા બુદ્ધિનો અભાવ થાય છે, એ રહસ્યવાળી વાત છે. રોટલી તો થવાની, કારણ કે એ એમ નહીં કે મંજુલાબેન કે ભાઈ હું કરતા નથી માટે હું આજે રસોઈ નહીં કરું, અને તમે ગમે તે બીજી ગોઠવણ કરજો એમ ના કીએ તો તો કઈ કઈ સમજો જ નહીં, કરતા જ થયો. ઓલી ક્રિયાને રોકનાર થયો. સોમવારે માનતો હતો કે રોટલી હું કરી શકું છું, આજે રોટલી મારે નથી કરવી, નથી કરવી એટલે ક્રિયાને અટકાવનાર છું એમ થયું ને, કરતા ને કરતા રહ્યું, સમજો જ નહીં કઈ. આ રહસ્ય વાળી રાત છે. તમે પકડ્યું ને હમણાં કે કરતા પણ ગયું, ક્રિયા ન જાય કરતા પણ જાય, અજ્ઞાન ટળી ગયું, બસ જ્ઞાતા થઈ ગયો, જાણ્યા કરે છે, નાટક જાણે છે, બસ બીજું કઈ નાટક જાણે, પ્રેક્ષક થઈ ગયો. હવે નાચતો તો પેલા દુકાનમાં જઈને, એ નાચવાનું બંધ થઈ ગયું. અરે આ થોડો વિચાર કરે ને તો શાંતિ થઈ જાય એવું છે. સાચી શ્રદ્ધાના ફળરૂપી કેવળ જ્ઞાન એકલું રહે છે. અહીં તો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા કરવાની વાત છે. વળી જેમ સાધક દશા પૂરી થતાં એકલો નિશ્ચય રહે છે ને વ્યવહારનો એટલે રાગનો અભાવ થાય છે. પણ એકલો વ્યવહાર રહે તેમ કદી બનતો નથી. ફરીથી અહીં તો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા કરવાની વાત છે. અહીંયા શ્રદ્ધાની મુખ્યતાની વાત છે, અહીંયા ચારિત્રની મુખ્યતાથી વાત નથી કરતા. શ્રદ્ધા શ્રદ્ધા તારે સાચી કર પછી ચારિત્ર તો આવશે એમ. અહીં તો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવની એટલે જેવો તારો સ્વભાવ છે એવી શ્રદ્ધા કરવાની વાત છે. વળી જેમ સાધક દશા પૂરી થતા એકલો નિશ્ચય રહે છે કેવળ જ્ઞાન થતા ને વ્યવહારનો એટલે રાગનો અભાવ થાય છે કેવળી ભગવાનને. પણ એકલો વ્યવહાર રહે તેમ કદી બનતો નથી. એકલો નિશ્ચય તો રહે છે, શૂન્ય એપો કેવળી ભગવાન થઈ ગયા, એકલો નિશ્ચય તો રહ્યો વ્યવહાર વિનાનો. વ્યવહાર ન હોય તો પણ નિશ્ચય તો રહી શકે છે, બરાબર છે. હવે એમ કે છે કે જેમ વ્યવહાર વિનાનો નિશ્ચય રહી શકે છે એમ નિશ્ચય વિના વ્યવહાર રહેતો જ નથી, હોય જ નહીં એમ કે છે જ નહીં. તેવી રીતે એકલું અનુમાન જ્ઞાન રહે એમ બને નહીં. પણ આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે, તેમાં સંપૂર્ણ એકાગ્ર થતા સર્વ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે ને તે એકલું સર્વદા રહે તેમ બની શકે. પણ પરોક્ષ જ્ઞાનનો તો સર્વથા અભાવ થઈ જાય છે. આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તે અર્થનો ભાવ પોતામાં જે જીવ ઉતારે તે જીવ પર્યાયમાં પ્રત્યક્ષ જ્ઞાતા થઈ શકે છે. પ્રશ્ન: આવા ભાવની પ્રાપ્તિ કોને થાય? ભગવાનને, એમ પ્રશ્ન કરે છે. આવા ભાવની પ્રાપ્તિ થાય કોને? અમારા જેવાને થાય કે ભગવાનને થાય, પરમાત્માને? એમ આપ શું કહેવા માંગો છો? ઉત્તર: ભગવાનને તો પ્રાપ્તિ થઈ ચૂકી છે, એને ક્યાં પ્રાપ્ત કરવું છે? તેમને કઈ કરવાનું રહેતું જ નથી, એ તો કૃત્ય કૃત્ય થઈ ગયા. અને જેને પ્રત્યક્ષ જ્ઞાન અંશે પણ નથી તે તો મિથ્યા દ્રષ્ટિ છે, તેને અહીં આત્મા ગણ્યો નથી. તેને તો ખબર પણ નથી કે મારામાં આવી રુદ્ધિઓ ભરેલી છે. પણ સાધક જીવો વિચાર કરે છે કે મારો આત્મા રાગ રહિત સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાતા છે. દેહ મન વાણી દેવ શાસ્ત્ર ગુરુ તથા શુભ રાગ વગેરે કોઈની પણ અપેક્ષા રાખતો નથી, એટલે મદદ વિના આત્મા એકલો સાધક થાય છે. એકલા પોતાના આત્માની જ અપેક્ષા રાખે છે, તેના જ્ઞાન માટે કોઈ બહારમાં બહારના લિંગોની જરૂર નથી. એકલો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વરૂપ છે એમ શ્રદ્ધા જ્ઞાન કરી ધર્મદશાને પામે છે. આવી રીતે ધર્મી જીવ અલિંગ ગ્રહણ શબ્દ તે વાચક તેમાંથી વાચ્ય તે ભાવ આવા પ્રકારનો કાઢે છે. આચાર્ય ભગવાન પણ શિષ્યને એ જ ભાવ કહે છે કે હે શિષ્ય, તારો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવું તારું સ્વજ્ઞેય છે એમ તું જાણ. લ્યો છ બોલ થયા. આજ તો બપોરે બંધ છે, પાછો રાત્રે લેશું સાતમો બોલ. કમાલ એટલે તમને હું કહું ઝવેરચંદભાઈ જેને ગુરુદેવ ઉપર શ્રદ્ધા આવી એ ન્યાલ થઈ જશે એવી વસ્તુ એને આપી છે. અમે તો પરીક્ષા કરીને અપનાવ્યા છે, તમારે તો એટલી પરીક્ષાને મહેનતે કરવી પડી નથી. મેં તો બહુ મહેનત કરી છે, બહુ પરીક્ષા, આ પુરુષની પરીક્ષા કરી છો, એમને એમ નથી અપનાવ્યા. બધા જેમ એમ પગે લાગે ને ગુરુ થાય, નહીં મેં ગુરુ થાપવા પહેલા બહુ પરીક્ષા કરવી જોઈએ. કેમ કે પછી ગુરુ થાય પછી તો સંપૂર્ણ શ્રદ્ધા, પછી એમ કે રાતના 12 વાગ્યા છે અંધારું તો આપણે હાપાડો નહીં. એક વાર શ્રદ્ધા કરવાની માટે પરીક્ષા કરવી અને પછી તો એનું વચન એક એક હોય એ પ્રમાણ માનવું જોઈએ. આંખ બંધ કરી કે સહી બસ કરા પ્રમાણ વચન. એટલે ધર્મની બાબતમાં તો બહુ વિચાર કરવા માંગે છે. આ તો કુદરતે આપણને યોગ એવો સરસ થઈ ગયો કે ભગવાનના પેટા થઈ ગયા. આ પંચમ કાળમાં આવો પુરુષ મળવો મુશ્કેલ. અને આમ છે ને, અને સંખ્યાની કઈ જરૂર નથી, કેમ કે વિરલા જ પામે છે, વિરલા જ સાંભળે તત્વને. બધા આત્માની વાત સાંભળવાની લાયકાત વાળા પણ ન હોય, એના મગજમાં ન ઉતરે બિલકુલ, કઈ ખબર જ ના પડે કે હું આ આત્માની વાત કરે છે. કારણ કે એટલો તીવ્ર મોહ અને તીવ્ર અજ્ઞાન હોય ને, એટલે વિચારો એની લાયકાત એવી, એની એમાં એનો અત્યારે પરિણતિ એવી છે કાલ પરમાત્મા થાય, પાછો એ પરમાત્મા થઈ શકે. આજનો અજ્ઞાની કાલનો ધર્માત્મા થાય પણ થઈ શકે, એમાં આત્મા છે બધા. પણ વર્તમાનમાં આ આ તત્વને ઝીલનારા સાંભળનારા હંમેશા ઓછા જ હોય, સંખ્યા ઓછી જ. ઠીક, પણ હવે આ પ્રવાહ લંડનમાં થોડો થોડો ચાલુ રહેશે. કાલે આપણે ગોઠવણ કરી 15 દિવસે, મહિના દી 8 દિવસે, જયારે જયારે યોગ થાય ભેગું થવું, વાંચન ટેપ હાથે બહુ સારી વાત છે, કરવા જેવું આ છે. શ્રી પ્રવર્તન સારજી શાસ્ત્ર એની ગાથા 172, અલિંગ ગ્રહણના 20 બોલ, એના ઉપરનું પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, પાનું 34 છે. 6 બોલ પૂરા થયા, 7મો બોલ ચાલે છે. ઉપયોગને જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી એમ તું જાણ. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, એને જ્ઞેય એટલે આત્મા સિવાય બીજા પદાર્થનું અવલંબન લઈ અને જાણવાનું થાય એવો આત્માનો સ્વભાવ નથી તો આત્મા પરાધીન થઈ જાય. જ્ઞાન કરવા માટે પરનું અવલંબન લેવું જ પડે, પરનું અવલંબન ન લે તો જ્ઞાન ન થાય. માટે આચાર્ય ભગવાન કહે છે કે આત્માનો સ્વભાવ એવો છે કે પર પદાર્થના અવલંબન લીધા વિના, દેવ ગુરુ શાસ્ત્ર સાંભળ્યા વિના જ્ઞાન થાય, શાસ્ત્ર વાંચ્યા વિના જ્ઞાન થાય એમ કહે છે. જરા વાત તો સૂક્ષ્મ છે કે જેને આત્માનું જ્ઞાન કરવું હોય, આ તો આત્મજ્ઞાનની વાત છે ને, જે આત્માનું જ્ઞાન કર્યું નથી, હવે આત્માનું જ્ઞાન હજી થતું નથી, એનું કારણ શું છે કે એને એક શલ્ય રહી જાય છે અંદરમાં, શ્રદ્ધામાં વિપરીતતા, કે જ્ઞાન પ્રગટ કરવા માટે આપણે શાસ્ત્રનું અવલંબન લેવું જોઈએ, સાંભળવું જોઈએ, બીજાની પાસેથી સમજવું જોઈએ તો આપણને જ્ઞાન થાય. સમજી ગયા? એ બધી વાત છે ખરી, એ વાત છે ખરી, પણ એ વાત વ્યવહાર લઈની મુખ્યતાથી વાત આવે છે કે તમે સત્સમાગમ કરો, શાસ્ત્ર વાંચો, દેશના હૃદય સાંભળો તીર્થંકર ભગવાનની, એ વાત બધી છે. જયંતિભાઈ આવો ને ભાઈ, એક વ્યવહારની મુખ્યતાનું કથન અને એક નિશ્ચયની મુખ્યતાનું કથન. કથનના પ્રકાર બે પ્રકાર છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં પણ કથનના બે પ્રકાર આવ્યા છે. આ સર્વજ્ઞ ભગવાને જ કહેલું છે. બે વાત કહી છે એ સર્વજ્ઞ ભગવાને જ કહી છે કે પ્રથમ દેશના લબ્ધી સાંભળો અથવા જીનેન્દ્ર ભગવાનનું શાસ્ત્ર વાંચો અને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. કેમ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં એ નિમિત્ત છે. ગુરુની વાણી અથવા ગુરુ પ્રત્યક્ષ યોગ હોય તો એની પ્રત્યક્ષ વાણી કા એની ગેરહાજરીમાં સર્વજ્ઞ કહેલા શાસ્ત્રો, જીનેન્દ્ર ભગવાને કહેલા શાસ્ત્રો એ નિયમ છે. અન્ય શાસ્ત્રો તો એને સમ્યક દર્શનમાં નિમિત્ત થવાનું નથી. લાખ ઉપાય ભલે કરે, કેમ કે સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈએ શુદ્ધાત્માનું સાચું સ્વરૂપ જોયું જાણ્યું નથી અને જાણ્યા વિના કહી શકતા નથી. એ બધી કલ્પનાઓ છે, સમજી ગયા? એટલે પહેલા તો એને સાચા દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાન કરવું પડશે. જૈન મત સિવાય, જૈન દર્શન સિવાય અન્ય દર્શન ઉપર એને ચોકડો મારવો પડશે. જો એને ધર્મ કરવો હોય તો આ પેલી વ્યવહાર શ્રદ્ધા, સમજી ગયા?
બધી બાજુ પગ રાખીએ તો કામ
નહીં. દૂધને દહીંમાં પગ ન ચાલે. જમના કાંઠે જમનાદાસ ને ગંગા કાંઠે ગંગાદાસ એમ ચાલે એવું નથી. એને હા એને નિર્ણય કરવો પહેલા. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ભલે તપાસે, એનો વાંધો નહીં. પણ પછી તપાસીને છેવટ તો સમ્યક દર્શનમાં એટલે ધર્મમાં નિમિત્ત કારણ હેતુ સર્વજ્ઞ ભગવાનની વાણી અથવા અનુભવી જ્ઞાનીના પુરુષોના વાણી વચન એ નિમિત્ત થાય છે. પંચમ કાળમાં ત્રણ નિમિત્ત નથી, બે નિમિત્ત છે. દેવ, શાસ્ત્ર અને ગુરુ. એમાં દેવ અત્યારે અજ્ઞાન દેવ પ્રત્યક્ષ હાજર નથી એટલે બે નિમિત્ત બાકી છે. એક આત્મજ્ઞાની ગુરુ અને એ સર્વજ્ઞ ભગવાને કહેલા દ્રવ્યશ્રુત વાણી, આ બે અત્યારે નિમિત્ત છે. આગમના વચન છે. એમાં પહેલો નંબર આત્મજ્ઞાની ગુરુ પાસે દેશના લગ્ન સાંભળવી એનો નંબર પહેલો કયો. જ્યાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય ત્યાં એ શાસ્ત્રનું અવલંબન લેવું. કહેવાનો આશય એમ છે કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં બે નય દ્વારા કથન આવે છે. બે નય નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, ક્યાંય અન્ય મતમાં નથી. તમારે ખાતરી કરવી હોય તો કરી લેવી એટલે તમને ખાતરી થઈ જાય બધા કે સંશય નરીએ નિશંક થઈ જાય કે નિશ્ચય નહીં અને એક વ્યવહાર નહીં. એવા બે પ્રકારના નહીં દ્વારા નહીં કથન પદ્ધતિનો પ્રકાર, શાદવાદનો પ્રકાર, એ ફક્ત એક જીનેન્દ્ર ભગવાનની વાણીમાં છે. શાદવાદ, સમજી ગયા? તો હવે બે પ્રકારની વચનની વાણીમાં આવ્યું દેવધ્વનિમાં, તો એક છે વ્યવહારની નિમુખતાથી, બીજું કથન નિશ્ચયની મુખ્યતાથી. વ્યવહારની નિમુખતાથી કથનમાં શું આવે, પ્રતિપાદન શું આવે કે પ્રથમ તમે સત્સમાગમ કરો, બીજાની પાસેથી સમજો આત્માનું સ્વરૂપ, આત્મજ્ઞાની ગુરુની દેશના હાથથી સાંભળો અથવા એ ન હોય તો દ્રવ્યશ્રુતનો અવલંબન લ્યો. આપણે આવ્યું તો 46માં પહેલા શુદ્ધ જ્ઞાનના અવલંબન દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો, એમ 144માં આવ્યું હતું પહેલી લીટીમાં. તો આ વ્યવહાર નહીંની મુખ્યતામાં પરનું અવલંબન લ્યો એમ આવે, એટલે કે પર નિમિત્ત દ્વારા તમે સમજો. કેમ કે સમજવાનો જયારે કા હોય ત્યારે એને એ પ્રકારનું નિમિત્ત હોય છે. એટલે તમે સાંભળો, તમે વાંચો, સ્વાધ્યાય કરો એમ કહેવાય. હવે એ વ્યવહાર નહીંનું કથન છે, સમજી ગયા? હવે જયારે કોઈ વખતે વ્યવહાર નહીંનું કથન હોય ત્યારે એ પદ્ધતિ હોય, એટલે વ્યવહાર નહીંનું કથનની પદ્ધતિને વ્યવહાર નહીંથી સત્યાર જાણો. પણ એ કથન પદ્ધતિને સર્વથા સત્યાર્થ ન માનો કે શાસ્ત્ર વાંચતા જ મને જ્ઞાન થશે, દેશના લબ્ધી સાંભળતા જ મને જ્ઞાન થશે, કોક મને સમજાવે તો જ મને આત્મદર્શન ધર્મ થાય, એમ સર્વાંશે પરાધીન જો કરે તો પરાધીનતામાં એને આત્માની પ્રાપ્તિ થતી નથી, એ ભૂલ થઈ જાય છે. પણ જયારે જયારે એને સમજવાનો કા હોય ત્યારે યોગ્ય નિમિત્તો હોય છે, પણ હોય છે એનો અર્થ એમ કે નિમિત્તથી સમજાય છે એમ નથી. સમજાય તો ઉપાદાનની સ્વશક્તિથી સમજાય છે. ત્યારે ગુરુએ મને સમજાવ્યા એમ ઉપકારના શબ્દો કહેવાય. ગુરુએ જ્ઞાન આપ્યું, ગુરુએ જ્ઞાન આપ્યું. અહીંયા એમ ન કહેવાય કે મેં આત્માથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમ ન કહેવાય. એવો વિનય હોય જ. હંમેશા સજ્જન છે એ ઉપકારને ઓળતો નથી. સામાન્ય સજ્જન સંસાર અવસ્થામાં પણ જેણે ઉપકાર કર્યો હોય એને ઉપકાર ઓળવે નહીં. પોતે જેની પાસેથી 5,000 રૂપિયા લઈને વેપાર કર્યો શરૂ અને એની પાસે 5 કરોડ થઈ જાય, અને જેની પાસેથી લીધા હતા એ વખતે એની સ્થિતિ સારી, અત્યારે સ્થિતિ નબળી, પણ જયારે એ સામે આવે ત્યારે આ મોટરમાં જતો હોય તો ઉભો રહી અને એને વંદન કરે અને મોટરમાં બેસાડે કે આપને જવું અહીંયા મૂકી જાઓ, સમજી ગયા. એટલે સજ્જન છે એ ઉપકાર ઓવે નહીં, એક સજ્જનનું લક્ષણ છે. એમ જેને આત્મભાન થાય છે એને દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ, એનો પ્રશસ્ત રાગ, એની સુસેવા, એ બધા વિનયના પ્રકાર એને ભજે જ હોય જ, સમજી ગયા. અભિપ્રાયમાં શ્રદ્ધામાં એમ છે કે મને નિમિત્તથી કઈ મને કઈ કાર્ય થાય એમ છે જ નહીં, કેમ કે એ નિશ્ચયની વાત છે. નિશ્ચય લક્ષમાં રાખે છે કે નિશ્ચયથી તો જ્ઞાન આત્માથી જ થાય છે, શાસ્ત્રથી થતું નથી. પણ શાસ્ત્ર જયારે જ્ઞાન થવાનો કાળ આવે છે એનો, આત્મજ્ઞાન થવાનો, ત્યારે પૂર્વ ભૂમિકામાં એને આ પ્રકારનો વ્યવહાર હોય છે, સમજી ગયા. વ્યવહાર હોય છે, વ્યવહારથી થાય છે એમ નહીં, પણ વ્યવહાર હોય છે, થાય છે નિશ્ચયથી. નિશ્ચયથી થવાનો કાળ પાકે છે ત્યારે વ્યવહાર હોય છે. પાણી ઊનું થવાનો એની પર્યાયનો સકાળ પાકે છે ત્યારે નિમિત્તપણે અગ્નિ હોય છે, હોય છે. અગ્નિથી ગરમ થાય છે એમ વસ્તુનો સ્વભાવ નથી, સમજ્યા. એટલે વ્યવહારની કથનની પદ્ધતિના પ્રકારમાં એમ આવે. હવે અત્યારે આ વિષય ચાલે છે નિશ્ચય નહીંની મુખ્યતાથી ચાલે છે. હવે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એટલે શું? કે યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. ઘડો થાય છે માટીથી, તે યથાર્થ કથન છે. યથાર્થ છે માટે તે નિશ્ચય છે, સાચું કથન છે. અને એ જ વખતે કુંભારનું નિમિત્તપણું છે કે એમ કહેવાય કુંભારથી ઘડો થયો, તે ઉપચારનું કથન. ઉપચાર એટલે વાસ્તવિક નહીં, ઉપચાર માત્ર. કોઈ આવે આપણે ઘેરે તો બેઠા હોય, ભાઈ આવો આવો આ ઘર તમારું જ છે એમ કહે ને, કેવા પૂરતું ને, એ બે સમજે નથી. એ તો એ હંમેશા ઉપચારનું કથન, યથાર્થનું કથન તે નિશ્ચય, ઉપચારનું કથન વ્યવહાર. આ જે જીવ નિશ્ચય ને વ્યવહાર બે કથનની પદ્ધતિને જાણશે તે જ જીનેન્દ્ર ભગવાનની શ્યાદવાદ શૈલીને સમજી શકશે, નકર શ્યાદવાદને નહીં સમજી શકે. કેમ કે કથનની પદ્ધતિ જ બે પ્રકારે છે. એક પ્રકારે છે નહીં કથનચિત મનુષ્યને જીવ કહેવાય, અને કથનચિત ચૈતન્ય આત્માને જીવ કહેવાય. મનુષ્ય જીવ જ નથી એમ કહેવાય. કથનચિત આત્મા કર્મથી બંધાયેલો છે, અને કથનચિત આત્મા કર્મથી બંધાયેલો છે જ નહીં. કર્મ આઠ અડાય નથી અને સ્પર્શ કર્યા નથી, સમજી ગયા. હવે એક નિશ્ચયનું કથન છે અને એક વ્યવહારનું કથન છે. વ્યવહારનું કથન સંયોગનું જ્ઞાન કરાવે છે, ખ્યાલ રાખો. વ્યવહારનું કથન સંયોગનું જ્ઞાન કરાવે છે, અને નિશ્ચયનું કથન સ્વભાવનું જ્ઞાન કરાવે છે. હવે અનંતકાળથી એને સ્વભાવનું જ્ઞાન કર્યું નથી, સંયોગનું જ્ઞાન કર્યું છે અને સંયોગી ભાવનું જ્ઞાન કર્યું છે. પણ આત્માનો મૂળ સ્વભાવ શું છે કે એને એક સમય માત્ર જ્ઞાન કર્યું નથી. એટલે સ્વભાવનું જે જ્ઞાન કરાવે તે જ્ઞાનનું નામ નિશ્ચય નહીં છે, અને સંયોગનું જ્ઞાન કરાવે તેનું નામ વ્યવહાર નહીં છે. જેમ કે આત્માને અત્યારે મનુષ્ય છે, દેવ છે, નારકી છે, એ સંયોગનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીંનું કથન. આત્મા કર્મથી બંધાયેલો છે, વ્યવહાર નહીંનું કથન. આત્મા ને કર્મ નો ઉદય આવે છે એમાં આત્મામાં જોડાય છે, વ્યવહારની નું કથન. એમાં જોડાતા આત્મામાં રાગ દ્વેષ મોહ થાય છે, એ વ્યવહારની નું કથન. આત્મા દુઃખ ને ભોગવે છે એ વ્યવહારની નું કથન. સમજી ગયા? એ વ્યવહારની નું જે કથન છે એ આત્માની સાથે અત્યારે પર્યાયનો અને દ્રવ્યનો કયા કયા પ્રકારનો સંયોગ સંબંધ ચાલે છે એનું જ્ઞાન કરાવે તેનું નામ વ્યવહાર નહીં. સંયોગનું જ્ઞાન કરાવે તે વ્યવહાર નહીં. સ્વભાવનું જ્ઞાન કરાવે તે નિશ્ચય નહીં. હવે નિશ્ચય નહીં વસ્તુનો જેવો સ્વભાવ છે ત્રિકાળ સામાન્ય એવું એને જ્ઞાન કરાવે કે આ આત્મા મનુષ્ય નથી, આ આત્માને કર્મનો બંધ થયો જ નથી. વર્તમાનમાં હો બીજી નહીં, બે પડખા છે આત્માના. આત્મા કર્મથી બંધાયેલો નથી, આત્મામાં કર્મનો ઉદય આવતો નથી, આત્મા કર્મમાં ઉદયમાં જોડાતો નથી, તેથી આત્મામાં રાગ દ્વેષમો મિથ્યાત્વના પરિણામ પણ થતા નથી. શું કહ્યું? મિથ્યાત્વના પરિણામ થાય છે પર્યાયમાં, ત્યારે પણ બીજી દ્રષ્ટિથી આત્માનું એ જ્ઞાન કરાવે છે. આ દ્રષ્ટિથી તો એને જ્ઞાન કર્યું કે આત્મામાં મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, દુઃખ છે, રાગ છે, દ્વેષ છે, એ પરખેથી જ્ઞાન કર્યું વ્યવહારથી. પણ નિશ્ચય નહીંની હદે સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આત્મામાં કર્મનો બંધન નથી, ઉદય નથી, એમાં આત્મા જોડાતો નથી. કેમ કે આત્મા નિરાલંબી તત્વ છે, જે જોડાય છે એ પરિણતિ જોડાય છે, આશ્રવ તત્વ જોડાય છે, જીવ તત્વ કર્મના ઉદયમાં જોડાતો નથી. નિશ્ચયના કથનમાં નિરાલંબી તત્વ હોવાથી તે કર્મનો અવલંબ લેતો જ નથી, અને નિશ્ચયના કથનમાં આત્મા ત્રણેય કાળ નિરાગી વિતરાગી પ્રતિમા છે, એમાં રાગ દ્વેષમો થતો જ નથી. સમજી ગયા? એમાં બંધ પણ નથી ને એમાં મોક્ષ પણ થતો નથી. એમ ત્રિકાળી સામાન્ય પડખાના સ્વભાવને બતાવનારી જે નહીં છે, નહીં એટલે જ્ઞાન નો, તેને નિશ્ચય નહીં કહેવાય. સ્વભાવનું જ્ઞાન કરાવે તે નિશ્ચય નહીં, સંયોગનું જ્ઞાન કરાવે તે વ્યવહાર નહીં. આમ બે પ્રકારના કથનની પદ્ધતિ છે. તો અત્યારે અહીંયા 172 ગાથામાં 20 બોલમાં નિશ્ચય નહીંની પ્રધાનતાથી કથન આવે છે. આટલો બધો ખુલાસો કેમ કરવો પડ્યો કે આમાં પહેલી લીટીમાં એમ આવ્યું કે ઉપયોગને જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી એમ તું જાણ. જ્ઞેય પદાર્થ એટલે આ શાસ્ત્ર જ્ઞેય છે, આ જ્ઞેય છે, આ પરજ્ઞેય છે. સ્વજ્ઞેય તો આત્મા છે અને આ પરજ્ઞેય, પરજ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થ, એનું નામ પરજ્ઞેય. સમજી ગયા? અરુણભાઈ નવા છે ને જરા, એટલે ચોખવટ કરવી પડે. શરૂઆતમાં પાકું થાય લેસન. સમજી ગયા? બધા સમજી શકે. તો જ્ઞેય કેને કહેવાય? કે જે જ્ઞાનમાં જણાય એનું નામ જ્ઞેય કહેવાય. તો અહીંયા આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે તારે જો જ્ઞાન પ્રગટ કરવું હોય, જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, આ વાત ચાલે છે આત્માનું જ્ઞાન. અનંત કાળથી આત્માનું જ્ઞાન નથી કર્યું, શાસ્ત્રનું જ્ઞાન અનંત વાર કર્યું. કુમુદભાઈ કેટલી વાર કર્યું? અનંત વાર. નવમી ગ્રહે કે ગયો 11 ભણીને. શાસ્ત્રનું જ્ઞાન અપૂર્વ નથી, એ અપૂર્વ નથી. અપૂર્વ તો આત્માનું જ્ઞાન, તે અપૂર્વ છે. મારો વિષય જ આ છે. સમજી ગયા? પછી તમે કહો તો મારે વાંચવું પડે, બાકી મારો વિષય આ છે.
ઓલી કથાઓ તો ઘણી વાર સાંભળે.
કેમ કે હંમેશા સમયસાર મેં આવ્યું છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાધિકારથી છે. વ્યવહારનો પક્ષ તો છે જ કે પુણ્ય તો કરવું જોઈએ, પુણ્ય કરતા કરતા ધર્મ થાય ઇત્યાદિ. શાસ્ત્રનું અવલંબન નહીં તો શાસ્ત્રનું જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય. કેમ કે નિમિત્ત તો જોઈએ પહેલા, વગેરે વગેરે અનેક પ્રકારનું વ્યવહારનો પક્ષ જીવને અનાધિકારનો છે. બીજું, પરસ્પર ઉપદેશ પણ વ્યવહારનો જગતના જીવો કરે છે કે આટલું તો કરવું જોઈએ, આમ તો કરવું જોઈએ, આમ તો કરવું જોઈએ, ધીમે ધીમે આગળ વધાય. સમજી ગયા? એમ સીધું ભાદરો આત્માનો અનુભવ કરવો એમ ન હોય કે ધીમે ધીમે પગથિયા હોય બધા. એમ અનેક પ્રકારે પરસ્પર ચર્ચાઓ કરીને ઉપદેશ પણ આપે. સમજી ગયા? કે એ સોનગઢની નિશ્ચયની વાત છે, પણ આપણે વ્યવહારની વાત પહેલા સમજો, ધીમે ધીમે ચડો, નહીતર આપણે રખડી દઈશું. એમ ચર્ચા કરે અને ઉપદેશ આપે પરસ્પર. બે, ત્રીજી વાત, જીનાગમમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર્ય આત્મા, ભેદથી કથન કરે. અભેદનો ભેદથી કથન કરવું તે વ્યવહાર છે, એ વ્યવહાર છે. સમજી ગયા? એમ જીનાગમમાં પણ જે અભેદ વસ્તુને સમજતો નથી એને અભેદમાં એનો જ ભેદ કરીને સમજાવે ત્યારે ઓલો અભેદ સમજી શકે. આત્મા આત્મા કરે તો સમજતો નથી. ત્યારે આત્મા એટલે શું? કે જે જાણે તે આત્મા, દેખે તે આત્મા. હવે એ ભેદ થયો, એ ભેદ થયો માટે વ્યવહાર થઈ ગયો. એ વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવાનું આવે છે. જીનાગમમાં પણ ત્રણ વાત થઈ, પણ એ બધાનું ફળ સંસાર છે. હવે કહે છે કે શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી, એટલે નિશ્ચય નયનો પક્ષ કદી આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. પણ એ યથાર્થ સ્વરૂપને બતાવનારું હોવાથી એનું ફળ મોક્ષ છે. શુદ્ધ નયના પક્ષનું ફળ મોક્ષ છે. જેવો આત્માનો સ્વરૂપ છે એવું બતાવનાર જે શુદ્ધ નહીં, નિશ્ચય નહીં, એને લક્ષમાં જો લઈએ તો એનું કામ થાય એવું છે. તો અહીંયા અત્યારે નિશ્ચય નહીંની મુખ્યતાથી, જયારે નિશ્ચય નહીંની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારની ગૌણ છે. વ્યવહાર નહીંનો અભાવ ઠામુકો છે એમ નથી. જો અત્યારે આપણે વાંચીએ છીએ શાસ્ત્ર, અવલંબન અત્યારે આ શાસ્ત્રનું છે કે નહીં? હવે અવલંબન જયારે આ શાસ્ત્રનું આપણે લઈએ છીએ ત્યારે એ આ કહે છે કે તું આ શાસ્ત્રનું અવલંબન લઈશ ત્યાં સુધી તને જ્ઞાન નહીં થાય. બોલો, હવે આ કોણ કે ગુરુ? એમ ગુરુ કેવું નામ? કે તું મારા સામે જોયા કરીશ ત્યાં સુધી સંસાર ઉભો થશે. તું મારા સામે જોવાનું બંધ કરી દે અને તું તને જો. આ જ્ઞાની નો ઉપદેશ, જ્ઞાની આવ્યા હોય. પણ સાહેબ આપનો ઉપકાર છે ને આપની સેવા કરું છું ને આપની મારે આમ કરવું જોઈએ, ત્યાં સુધી રાગ મારા પ્રત્યે થશે ત્યાં સુધી ધર્મ નહીં થાય. કે મારું લક્ષ છોડી દે તો તારા આત્માનું લક્ષ કર, તને વિતરાગ ભાવ પ્રગટ થશે. પડદ ગઈ, તીર્થંકર ભગવાનની સામે જોયા કરીશ, એનું લક્ષ રાખીશ તો રાગી પ્રાણીને રાગ થયા વિના નહીં રહે. માટે આટલો ખુલાસો કરવો પડે છે કે આ વિષય અત્યારે થોડોક ઈ પ્રકારનો આવ્યો. ઉપયોગને એટલે જ્ઞાનને, જ્ઞાન પ્રગટ કરવા માટે જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી એમ તું જાણ. જો તારે જ્ઞાન પ્રગટ કરવું હોય તો પરનું અવલંબન છોડી દે. જ્ઞેય એટલે પર, આત્મા સિવાય. તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને? તો કે આ સાહેબ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો કે તારા આત્માનું અવલંબન લે તો જ્ઞાન થશે. પણ સાહેબ એમ સીધું પાથરું આત્માનું અવલંબન આવતું નથી તો અમે લેતા લેતા અવલંબન લેતા 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 ધીમે 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 કોક દી આત્માનું જ્ઞાન થશે કે ના? તારું શ્રદ્ધા ખોટી. તારા શ્રદ્ધામાં એમ રાય કે આત્માનું અવલંબન લેતા જ્ઞાન થાય, શ્રદ્ધામાં ડિપોઝિટ કરી દે. પછી તને એ આત્માની સન્મુખ ન થવાય, અનુભવ ન થાય, એનો વાર લાગે, તારી પુરુષાર્થની કચાશ યોગ્યતાની ખામી કઈ હોય તો ત્યાં સુધી જે શાસ્ત્રો એમ કે, જે શાસ્ત્રોમાં એમ લખ્યું હોય કે પરનું અવલંબન છોડવા જેવું છે, દેવગુરુ શાસ્ત્રનું અવલંબન છોડવા જેવું છે અને આત્માનું અવલંબન લેવા જેવું છે, એવા શાસ્ત્રોનું અધ્યયન કરજે. બીજા શાસ્ત્રોનું અવલંબન તું કરીશ એમ. એ વિતરાગના જે શાસ્ત્રો છે એ વિતરાગતા પ્રગટ કરાવે છે. વિતરાગ ભગવાન જે થયા એને રાગ છોડીને વિતરાગ થયા છે ને? તો જેણે રાગ છોડ્યો, પુણ્યનો રાગ, પાપનો રાગ તો વાત જ નથી, તો અન્ય મતી કોઈ પાપ કરવાનું તો કહે નહીં. પણ જેણે પાંચ મહાવ્રતના પરિણામ છોડીને સ્વરૂપમાં લીન થયા ત્યારે તો કેવું જ્ઞાન થયું? જ્યાં સુધી પાંચ મહાવ્રતના પરિણામના વિકલ્પ ઉઠતા હતા ત્યાં સુધી કેવળ જ્ઞાન રોકાતું હતું. પેલા પાંચ મહાવ્રતના પરિણામ આવે ખરા, આવે, પણ એને કેવળ જ્ઞાન મોક્ષનું સાધન નથી, એ બંધનું કારણ છે. એ બંધનું કારણ છે, ઠરાતું નથી. એટલે આવે ખરા પાંચમા વ્રત નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, પણ શ્રદ્ધામાં શું છે? કે આ બંધનો ભાવ છે, આ મને આત્મલાભ નથી, ઉલટું યથાખ્યાત ચારિત્રમાં રોકનાર છે, એ ઘાતક છે, ચારિત્રનો ઘાતક છે રાગ. મિથ્યાત્વનું પરિણામ છે એ સમ્યક દર્શનને ઘાતે છે. ભાવ ઘાતક હો, દર્શનમાં જડ કર્મની વાત નથી, એ તો જુદી વાત. પછી જે રાગ ઉભો થાય સાધકને પણ આવે રાગ પાંચમા વ્રત, પણ એ રાગ ઉભો થાય છે પુંજભાવ, એ પણ યથાખ્યાત ચારિત્રનો બાધક થાય છે. એ પણ સ્વરૂપમાં જયારે ઠરે અને પાંચમા વ્રતના વિકલ્પ તૂટી જાય ત્યારે કેવળ જ્ઞાનનો પડકો થાય છે. માટે ખરેખર નિશ્ચયની વાત દરેક આત્માઓએ સમજવા જેવી છે. નિશ્ચય એટલે ભડકવા જેવો નથી. નિશ્ચયનો મેં અર્થ કર્યો કે વસ્તુના સ્વભાવનું પ્રતિપાદન કરે અથવા વસ્તુના સ્વભાવને જે જણાવે તે જ્ઞાનનું નામ નિશ્ચય નહીં છે, અને સંયોગનું જ્ઞાન કરાવે તેનું નામ વ્યવહાર નહીં છે. ઉપયોગને જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી એમ તું જાણ. પેલા પાંચ બોલમાં દ્રવ્યની એટલે આત્માની નાસ્તિથી વાત કરી હતી. આત્મા કોઈ બાહ્ય ચિહ્નથી જણાય એવો નથી એમ નાસ્તિથી આત્મદ્રવ્યની વાત કરેલ, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય એવો નથી એ બધી વાત કરી હતી. છઠ્ઠા બોલમાં આત્મદ્રવ્યની અસ્થિથી વાત કરેલ હતી. અસ્થિથી વાત કરી હતી એટલે આત્મા પોતાના સ્વભાવ વડે જ પ્રાપ્ત થાય એવો છે એમ તું જાણ. પેલા પાંચ બોલમાં ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય પ્રત્યક્ષ, અનુમાન, અનુમેય, અનુમાતા એ બધા ઇન્દ્રિય જ્ઞાનના પેટાભેદ, એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જણાય એવો નથી એમ પાંચ બોલમાં કહ્યું. પછી છઠ્ઠા બોલમાં એમ કહ્યું કે આત્મા પોતાના સ્વભાવથી પ્રાપ્ત થાય એવો છે. આત્મા પોતાના સ્વભાવથી, જ્ઞાન સ્વભાવથી પ્રાપ્ત થાય એવો આત્મા છે એમ છઠ્ઠા બોલમાં કહ્યું હતું. હવે આ સાતમો બોલ આવે છે. હવે સાતમા બોલમાં આત્માના જ્ઞાન ગુણની પર્યાય જે ઉપયોગ છે તેની વાત કરે છે. આત્મામાં એક જ્ઞાન ગુણ છે ત્રિકાળી, એની સમય સમય અવસ્થા જાણવું 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 કન્ટિન્યુ થયા જ કરે ઉપયોગ. જાણવાની ક્રિયા હંમેશા નિરંતર થાય જ્ઞાનમાં, એને ભગવાન ઉપયોગ કહે છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, ઉપયોગનો અર્થ જ્ઞાનનો વ્યાપાર. હવે સાતમા બોલમાં આત્માના જ્ઞાન ગુણની પર્યાય જે ઉપયોગ છે તેની વાત કરે છે. અહીં લિંગ એટલે ઉપયોગ કહેલ છે. લિંગ એટલે ચિહ્ન, એંધાણ, એંધાણ એટલે ઉપયોગ કહેલ છે. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. શું કહે છે કે આત્માને આત્માનું જ્ઞાન કરવું હોય તો એ સ્વભાવથી પ્રાપ્ત થાય એમ છે, પણ એ જ્ઞાન પર વડે પ્રાપ્ત થાય એવું નથી. એનો નિષેધ કરવા જેવો છે. પરની સામે જોઈશ કે અવલંબન લઈશ તો તને આત્મજ્ઞાન નહીં થાય. એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ્રહણ છે. એટલે ખરેખર આત્માનો મૂળ જે સ્વભાવ છે એ પર પદાર્થનું અવલંબન લઈને પરિણમે એવો એનો સ્વભાવ જ નથી. પર પદાર્થનું અવલંબન શ્રદ્ધા ગુણની પર્યાય લે તો મિથ્યાત્વનો દોષ લાગે, ચારિત્ર ગુણની પર્યાય પરનું અવલંબન લે તો પુણ્યપાપના પરિણામ થાય, અને જ્ઞાનની પર્યાય પરનું અવલંબન લે તો જ્ઞાનને બદલે અજ્ઞાન થઈ જાય. એટલે પર પદાર્થનું અવલંબન આવી જતું હોય તો પણ શ્રદ્ધામાં તો નિષેધ કરવા યોગ્ય છે. પરનું અવલંબન લઈને પરિણામ મારા પ્રગટ થાય એ પરિણામ મારા નથી. મારા શુદ્ધાત્માનું અવલંબન લઈ, મારા શુદ્ધાત્માનું અવલંબન લઈ અને જે પરિણામ પ્રગટ થાય જ્ઞાનના, શ્રદ્ધાના, ચારિત્રના, સુખના એ પરિણામ મારા છે. પણ જે પરિણામ પરનું અવલંબન લઈને ઉભા થાય એ પરિણામ જ મારા નથી. પરિણામ ભલે પરલોલમ નજી લેતા હોય પણ એને શ્રદ્ધામાં જો નિષેધ આવ્યા કરશે તો એક વખત શું થશે ફાયદો કે પરનો અવલંબન છૂટી જશે અને સોનો અવલંબન આવી જશે. એકદમ અત્યારની આ જે વાત છે એ મુખ્ય વાત છે, સમજી ગયા. આ પ્રયોગ કરવા જેવી, શ્રદ્ધામાં લઈ અને પછી પ્રયોગ કરવો. પેલા શ્રદ્ધામાં લેવું, શ્રદ્ધામાં આવી શકે એમ છે. કેમ કે અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવનું અવલંબન છોડીને, સ્વભાવનું અવલંબન છોડીને પરનું અવલંબન લે છે. જ્યાં ત્યાંથી સુખ લેવા માટે, ધર્મની પ્રાપ્તિ કરવા માટે ફાંફા માર્યા કરે છે. અનાદિકાળથી એક ઇન્દ્રિયથી ને બે ઇન્દ્રિયથી ને ત્રણ ઇન્દ્રિય પરનું જ અવલંબન લીધા કરે છે. કેમ કે અહીંથી જ્ઞાન આવશે, અહીંથી જ્ઞાન આવશે, અહીંથી જ્ઞાન આવશે, અહીંથી ધર્મ થશે, અહીંથી ધર્મ થશે, એમ જ્યાં ત્યાંથી ફાંફા મારે છે.
આપણે સવારે ધારો કે ભગવાનને પગે લાગીએ ને કહીએ કે મને સદબુદ્ધિ આપજે,
એ સદબુદ્ધિ ના આપી શકે. કેમ? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ પણ આપી શકતું નથી.
કોઈને પગે લાગીએ તો કઈ ઈચ્છા જ નહીં કરવાની કે ખાલી
એમ છે કે જયારે કોઈને નમસ્કાર કરવાનો ભાવ આવે ત્યારે એમ વિચારવું જોઈએ કે આ પરનું અવલંબન છે. સ્વનું અવલંબન ચુકાઈ જાય છે અને પરનું અવલંબન આવે છે. અંદરમાં સમજવું, ભાષા વાપરવી નહીં, કોઈને કહેવું નહીં. આ કહેવાને માટે નથી, ભાષામાં આવે ભલે પણ અંદરમાં એમ છે કે અરે અરે અનંત કાળથી પરનું અવલંબન લેતો આવ્યો અને હજી મારે આ પરનું અવલંબન આવ્યા કરે છે અને પરિણતિ અંદરમાં અવલંબન આત્માની લેતી નથી. હે પરિણામ તને પણ ધિકાર છે. આવે ખરું, આવે પણ તમારે શ્રદ્ધાને કેળવવી પડશે. હવે આવે એની તમે હવે છૂટ મૂકો માયને. જો તમે આવ્યા કરે છે આવ્યા કરે છે છૂટ મૂકશો તો એ રેખડ્યા જ કરશે, પણ બહાર જ રેખડ્યા કરશે, અંદરમાં આવશે નહીં. પણ હવે તમે જો જયારે જ્ઞાની ગુરુ મળ્યા અને બે ભેદ બતાવે છે, બે જ ભેદ છે કે પરનું અવલંબન પરિણતિ લે તો સંસાર અને પરિણતિ, પરિણતિ સમજાય છે પર્યાય, અવસ્થા, દશા, હાલત, પરિણામ, પોતાના પરિણામ. જયંતિભાઈ, પોતાના પરિણામ જયારે પરનું અવલંબન લેવા જાય છે તો એકલું દુઃખ, દુઃખ ને દુઃખ, દુઃખ એકલું દુઃખ. તીર્થંકર ભગવાન નું અવલંબન લે તો દુઃખ, સમજી ગયા. કેમ કે તીર્થંકર ભગવાને કહ્યું છે એની વાણીમાં આવ્યું કે તમે મારું અવલંબન લેશો તો તમને રાગ થશે, મારું અવલંબન છોડો કેમ કે તમારા માટે હું પરદ્રવ્ય છું, તમારી અપેક્ષા એ મારો આત્મા પરદ્રવ્ય છે. તો તમારા, તમારે જો સુખી થવું હોય, વિતરાગ ભાવ પ્રગટ કરવો હોય, ધર્મ કરવો હોય તો તમે તમારું અવલંબન લ્યો. તમારું અવલંબન લઈને એમાં ઠરી જાઓ, મારા સામે જોવાનું બંધ કરી દો. કેમ કે પેલા શ્રદ્ધા કેળવવાની છે. આ બધું 100% આચરણમાં નહીં મુકાય પણ શ્રદ્ધામાં, શ્રદ્ધાનું આચરણ થઈ જશે, શ્રદ્ધામાં 100% આવશે, શ્રદ્ધામાં આચરણ 100% આવશે. પણ ચારિત્રમાં આચરણ જેવી શ્રદ્ધા છે એવી 100% આચરણ નહીં ઉભું થાય, એને વાર લાગશે, એવું વાર લાગશે. પરનું અવલંબન લેતી વખતે શ્રદ્ધા નિષેધ કરે છે કે આ પરનું અવલંબન લેવાથી મને સંસાર છે, મારાથી અવલંબન આવતું નથી, અંદરમાં ઠરાતું નથી. ત્યાં સુધી એ પરનું અવલંબન આવે છે, મારી સ્થિતિ એવી છે અત્યારે. શ્રદ્ધામાં તો એમ રાખવું જોઈએ અરે દેવગુરુ શાસ્ત્રનું અવલંબન એ પણ લેવા જેવું નથી. કેમ કે દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લેતા મને વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય. કેમ કે પરાશ્રયે રાગ થાય અને સ્વાશ્રયે વિતરાગ ભાવ પ્રગટ થાય. આ શ્રદ્ધા કેળવાની છે, મિથ્યાત્વનો નાશ કરવાની વિધિ છે. જ્યારે એને આત્માનું ભાન થવાનો કાળ છે ત્યારે એને સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્તપણે હોય છે. એની પાસેથી એણે એમ સાંભળ્યું, ગુરુની દેશના લધીમાં એમ આવ્યું કે પરપદાર્થનું અવલંબન લેવાથી આત્માને આત્માનું જ્ઞાન થતું નથી, માટે પરદ્રવ્યનું અવલંબન પણ છોડવા યોગ્ય છે એમ શ્રી ગુરુએ વાણીમાં કહ્યું. બરાબર છે, વાણીમાં એમ કહ્યું. ત્યારે આને સાંભળ્યું કે ઓહો, તો આ વાણી પણ પરદ્રવ્ય, ગુરુ પરદ્રવ્ય, એનું અવલંબન છોડાવે છે મને. આહા, તો મને છોડાવે છે અવલંબન. તો ઈ કે ત્યારે કે મારું અવલંબન છોડો ને તમારું અવલંબન લ્યો, બે વાત કરે છે. ક્યાં જવું એમ નહીં, તમારા આત્મામાં જવું એમ કહે છે. બરાબર છે, પણ એક વસ્તુ જેમ બે જ્ઞેય છે, એક તમારો આત્મા છે અને એક પરમદાર છે. હવે અવલંબન લેનાર તો તમારો આત્મા છે કે નહીં, તો તમારો આત્મા મોજૂદ છે કે નહીં, મોજૂદ છે. તો અવલંબન લે છે કોણ? પરિણામ લે છે. બરાબર છે. હવે પરિણામ પરજ્ઞેયના અવલંબન લે છે પરપદાર્થનું, એ પરિણામ તમારા આત્માનું અવલંબન લઈ શકે છે. તમારો જ્ઞાયક આત્મા, તમારો શુદ્ધાત્મા બિરાજમાન છે કે ભયો ગયો? બધાની પાસે આત્મા છે. કે બહારગામ ગયો છે, નૈરોબી ગયો? નહીં, કઈ ટપાલ લખવી ન પડે, એને એપોઇન્ટમેન્ટ લેવું ન પડે કે મારે તારા દર્શન કરવા છે, મારું મન થયું છે, તો મારે દર્શન તું ક્યારે આપીશ? તત્કાળ. તારી ઢીલે ઢીલ. ઈ કે હું તો હાજર છું, દર્શન દેવા માટે હાજર છું. રાજકોટમાં એક પ્રશ્ન થયો, તમને ખબર છે? રતિભાઈ ગયા ઘરે, ચર્ચા રાખીએ છીએ બુધવારે, એમ બધા ભાઈઓ આવે એક કલાક. તો એક વખત વાત કરતા કરતા રતિભાઈએ પ્રશ્ન કર્યો કે મને એક ઘણા વખત પ્રશ્ન મનમાં રહ્યા કરે છે. મેં કહ્યું બોલો, અત્યારે આ પ્રશ્નનો ઉત્તર નોકાળ છે. તો કે એક વાત સમજવી છે કે આ આત્માના આટલા બધા મહિમા જ્ઞાનીઓ ગાય, આત્મા આવો છે, આત્મા ભગવાન છે, આત્મા પરિપૂર્ણ છે, અંદર સુખથી ભરેલો, ચલો ચલ, દુઃખ એમાં પ્રવેશતો નથી, જ્ઞાનનો પુંજ છે, આટલા બધા આત્માના મહિમાને વખાણ કરે તો આખો દિવસ 24 કલાક આત્મા કરતો હોય છે.